એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે ઇતિહાસને જોવાની રીત ખરેખર બદલી નાખી. થોમસ કાર્લાઇલનું ધ ફ્રેન્ચ ક્રાંતિ, અ હિસ્ટ્રી. આ કોઈ એમ કહીએ કે સીધો સાદો ઇતિહાસ નથી, પણ ઘટનાઓનું એક જુસ્સાદાર, નાટ્યાત્મક અને હા, નૈતિક અર્થઘટન છે.
ચોક્કસ. અને આ પુસ્તકની વાત આજે કરવી ખૂબ જ પ્રસ્તુત છે. ભલે ફ્રેન્ચ ક્રાંતિને સદીઓ વીતી ગઈ હોય, પણ એના મુદ્દાઓ, સામાજિક અસમાનતા, નેતૃત્વની કટોકટી, લોકોનો ગુસ્સો, ક્રાંતિ પછી શું, આ બધું આજે પણ એટલું જ મહત્વનું છે, ખરું ને?
હા, બિલકુલ. કાર્લાઇલ આપણને ખાલી તારીખો અને ઘટનાઓ નથી બતાવતા, પણ એની પાછળનો માનવીય ડ્રામા, નૈતિક સંઘર્ષો સમજાવે છે.
બરાબર. ઇતિહાસનો આત્મા પકડવાનો પ્રયાસ કરે છે.
તો શરૂઆત કરીએ લેખકથી. થોમસ કાર્લાઇલ કોણ હતા આ વ્યક્તિ?
1795 થી 1881 સ્કોટિશ હતા. વિક્ટોરિયન યુગના મોટા વિચારક, ઇતિહાસકાર, સામાજિક વિવેચક. અને એમની લખવાની સ્ટાઇલ, પેલી કાર્લાઇલીઝ, એ બહુ ફેમસ છે.
હા, એમની શૈલી ખરેખર અનોખી હતી. એકદમ ઊર્જાથી ભરપૂર, જાણે બધું આપણી નજર સામે જ બની રહ્યું હોય. વર્તમાનકાળનો ભરપૂર ઉપયોગ, રૂપકો, નાટ્યાત્મકતા, વાચકને જકડી રાખે. એ ઇતિહાસને સૂકા તથ્યોના સંગ્રહ તરીકે નહોતા જોતા, પણ એક નૈતિક નાટક તરીકે, જેમાં ક્યારેક દૈવી સંકેતો પણ હોય.
એમના પર જર્મન ફિલોસોફી અને રોમેન્ટિકવાદનો પ્રભાવ હતો એવું કહેવાય છે.
હા, બિલકુલ. એટલે જ એમનો દ્રષ્ટિકોણ પરંપરાગત ઇતિહાસકારો કરતા અલગ હતો. એ નૈતિકવાદી હતા, એક પ્રબોધક જેવા. અને એવું નથી કે એમણે ફક્ત મહાન વ્યક્તિઓ પર જ ધ્યાન આપ્યું. આ પુસ્તકમાં એમણે સામાન્ય લોકો, જેમને એ સેન્સ્ક્યુલોટ્સ કહે છે, એમની સામૂહિક શક્તિને પણ એટલું જ મહત્વ આપ્યું છે.
અને પેલો કિસ્સો, જ્હોન સ્ટુઅર્ટ મિલના ઘરે એમની હસ્તપ્રત બળી ગઈ હતી. હા, એ તો ગજબની વાત છે. પહેલો ભાગ પૂરો લખીને મિલને વાંચવા આપેલો, અને એમની નોકરાણીએ ભૂલથી કાગળ સમજીને સળગાવી દીધો. કાર્લાઇલે ભાંગી પડ્યા વગર આખો ભાગ ફરીથી લખ્યો, મુખ્યત્વે યાદશક્તિના આધારે. આ બતાવે છે કે કેટલા ડૂબેલા હતા આ વિષયમાં, કેટલો જુસ્સો હતો.
અદ્ભુત. તો ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. કાર્લાઇલ ફ્રેન્ચ ક્રાંતિને કઈ રીતે જુએ છે? એમનો સેન્ટ્રલ આઈડિયા શું છે?
જો, કાર્લાઇલ માટે ફ્રેન્ચ ક્રાંતિ એ ખાલી રાજાશાહી સામેનો બળવો નહોતો, ના, એ હતો સદીઓ જૂનો હિસાબ. કોનો? અપ્રામાણિકતાનો, અન્યાયનો, નૈતિક પોખળતાનો. એમનો મુખ્ય થીમ છે પ્રામાણિકતા વિરુદ્ધ દેખાવ, સિન્સિયરિટી વર્સિસ શેમ. જૂની સિસ્ટમ, પેલું આંસિયા રિઝિમ, એ ખાલી એક દેખાવડો બની ગયું હતું, અંદરથી ખોખલું.
એટલે ક્રાંતિ એ વાસ્તવિકતાનો એક હિંસક ધડાકો હતો એમ?
બરાબર. જાણે પ્રકૃતિ કે ઇતિહાસ પોતે જ કહી રહ્યું હોય કે બસ હવે આ દેખાડો નહીં ચાલે. એ ક્રાંતિને એક પ્રકારના દૈવી ચુકાદા જેવી ગણે છે. ભયાનક, લોહિયાળ, પણ કદાચ જરૂરી શુદ્ધિકરણ.
તો આ પુસ્તક આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે? એની સફર કેવી છે?
પુસ્તક શરૂ થાય છે 1774માં લુઈ 15માના મૃત્યુ સાથે. એ જૂની સડેલી વ્યવસ્થાનું પ્રતીક. અને પૂરું થાય છે 1795માં નેપોલિયનના ઉદય સાથે, જેણે પેલી અરાજકતાનો અંત આણ્યો. આખી સફર છે એક સમાજના પતનની અને પછી રાખમાંથી પુનર્જન્માની. ખૂબ જ કાચી, માનવીય અનુભૂતિ કરાવે છે.
અને આ પુસ્તક કોના માટે છે? ફક્ત ઇતિહાસના અભ્યાસુઓ માટે?
ના ના, કાર્લાઇલ સામાન્ય વાચક માટે લખે છે, જે લોકો સમાજના મોટા ફેરફારો પાછળના ઊંડા કારણો, નૈતિક પાઠ, એ બધું સમજવા માંગે છે, એમના માટે છે. આ કોઈ સૂકી એકેડેમિક બુક નથી.
સારું. પુસ્તકના ત્રણ મુખ્ય ભાગ છે, ધ બેસ્ટિયલ, ધ કોન્સ્ટિટ્યુશન અને ધ ગિલોટિન. ચલો પહેલા ભાગ પર ધ્યાન આપીએ. વોલ્યુમ 1, ધ બેસ્ટિયલ, 1774 થી 1789. આ ભાગમાં શું છે?
આ ભાગમાં કાર્લાઇલ ક્રાંતિના મૂળિયા ખોદે છે. લુઈ XVનું મૃત્યુ, પછી લુઈ 16 અને મેરી એન્ટોનેટનું શાસન. એ લોકો ભલે ખરાબ નહોતા, પણ નબળા હતા, પરિસ્થિતિ સંભાળી ન શક્યા. કાર્લાઇલ આ યુગને પેપર એજ કહે છે. કેમ? કારણ કે બધું કાગળ પર ચાલતું હતું, દેવું વધી રહ્યું હતું, ટેક્સ સિસ્ટમ અન્યાયી હતી, સુધારાના પ્રયાસો નિષ્ફળ જતા હતા. તુર્ગોટ, નેકર બધા આવ્યા ને ગયા.
અને પેલો ડાયમંડ નેકલેસ અફેર પણ આ જ સમયનો જ ને, જેણે રાજવી પરિવારની ઇજ્જત સાવ ધૂળમાં મેળવી દીધી.
હા, એ બધું મળીને કાર્લાઇલના શામ દેખાડાના વિચારને મજબૂત કરે છે. સમાજ ઉપરથી ભલે ટકેલો લાગતો હતો, પણ અંદરથી સડી રહ્યો હતો, નૈતિક રીતે દેવાળું ફૂકી ચૂક્યો હતો.
તો પછી આ દેખાડો ક્યારે તૂટ્યો?
જ્યારે તિજોરી સાવ ખાલી થઈ ગઈ, એટલે 1789માં. 175 વર્ષ પછી એસ્ટેટ જનરલ બોલાવવી પડી, ત્રણે વર્ગોની સંસદ, અને અહીંથી બાજી પલટાઈ. ત્રીજો વર્ગ એટલે કે સામાન્ય જનતાના પ્રતિનિધિઓ, એમણે પોતાનો અવાજ ઉઠાવ્યો, ટેનિસ કોર્ટ ઓથ લીધી, મીરાબો જેવા નેતા ઊભા થયા,
અને પછી 14 જુલાઈ 1789 બેસ્ટિલનું પતન.
બરાબર. કાર્લાઇલ માટે આ ખાલી એક કિલ્લો પડ્યો એ ઘટના નહોતી, એ હતું જનતા દ્વારા શાહી જુલુમના સદીઓ જૂના પ્રતીકનો નાશ, એક વિસ્ફોટ, વાસ્તવિકતાનો, જેણે પેલા શામના પડદા ચીરી નાખ્યા, અને અહીંથી જ અરાજકતાની ખરી શરૂઆત થઈ.
ઓકે, બેસ્ટિલ પછી આવે છે વોલ્યુમ 2, ધ કોન્સ્ટિટ્યુશન, 1789-1792. આ તબક્કામાં શું થયું? શરૂઆતમાં તો બંધારણીય રાજાશાહી બનાવવાની કોશિશ થઈ હતી, ખરું ને?
હા, શરૂઆતમાં થોડો આશાવાદ હતો. 1790માં પેલો ફીસ્ટ ઓફ પાઇક્સ જેવો મોટો ઉત્સવ થયો, લાગ્યું કે દેશ એક થઈ રહ્યો છે, સામંતશાહી નાબૂદ થઈ, માનવ અધિકારોની ઘોષણા થઈ. પણ કાર્લાઇલ કહે છે કે આ બધું ઉપરછલ્લું હતું, અંદરખાને તો ભાગલા પડી રહ્યા હતા.
ક્યાં પ્રકારના ભાગલા?
રાજકીય જૂથો વચ્ચે, ખાસ કરીને જેકોબિન્સ જેવા કટ્ટરપંથીઓ વધુ ને વધુ શક્તિશાળી બની રહ્યા હતા. છાપાઓ, પોલિટિકલ ક્લબો, આ બધું રાજકારણને ગરમ કરી રહ્યું હતું, અને ડેન્ટન, મેરાટ, રોબેસ્પિયર જેવા નેતાઓનો ઉદય થયો.
પણ આ બંધારણીય રાજાશાહી ટકી કેમ નહીં? મુખ્ય કારણ શું?
જ્યારે રાજા લુઈ 16 અને એનો પરિવાર વેશપલટો કરીને દેશમાંથી ભાગી જવાની કોશિશ કરે છે, પણ વેરેન્સ ગામમાં પકડાઈ જાય છે. કાર્લાઇલ આને રાજાની મોટી અપ્રમાણિકતા ગણે છે. આ ઘટનાએ સાબિત કરી દીધું કે રાજા ખરેખર ક્રાંતિની સાથે નથી.
એટલે લોકોનો ભરોસો તૂટી ગયો?
બિલકુલ, રહ્યો સયો ભરોસો પણ ગયો. પછી તો બંધારણીય રાજાશાહીનો ખેલ ખતમ. ક્રાંતિ હવે વધુ ઉગ્ર, વધુ રેડિકલ બની, યુદ્ધ અને ગણતંત્ર તરફ ધકેલાય.
અને અહીંથી શરૂ થાય છે ક્રાંતિનો સૌથી કાળો અધ્યાય, બરાબર, વોલ્યુમ 3, ધ ગિલોટીન, 1792-1795. નામ જ સૂચવે છે કે હવે હિંસાનું રાજ હશે.
એકદમ. કાર્લાઇલ આ તબક્કાને બેકાબૂ બનેલા ક્રોધ અને અરાજકતાના પરિણામ તરીકે જુએ છે. શરૂઆત થાય છે સપ્ટેમ્બર 1792ના હત્યાકાંડથી. પેરિસમાં ડર અને અફવાઓનો માહોલ હતો. ટોળા જેલોમાં ઘૂસી ગયા અને હજારો કેદીઓને, જેમના પર રાજાના સમર્થક હોવાનો શક હતો, મારી નાખ્યા. શુદ્ધ અરાજકતા.
અને તરત જ રાજાશાહીનો અંત લાવી દેવાયો.
હા, ગણતંત્ર જાહેર થયું, અને પછી રાજાનું શું કરવું એ સવાલ આવ્યો. જાન્યુઆરી 1793માં નાગરિક લુઈ કેપેટ પર દેશદ્રોહનો કેસ ચાલ્યો અને ગિલોટીનથી મૃત્યુદંડ અપાયો. કાર્લાઇલ માટે આ એક યુગનો અંત હતો, ભૂતકાળ સાથેનો છેડો ફાડી નાખ્યો.
આ પછી તો જેકોબિન્સનું રાજ આવ્યું હશે.
હા, અને શરૂ થયું આતંકનું શાસન, રેઇન ઓફ ટેરર, 1793-94. મેક્સિમિલિયન રોબેસ્પિયર અને એની કમિટી ઓફ પબ્લિક સેફ્ટી ક્રાંતિના દુશ્મનોને શોધી શોધીને ખતમ કરવાનું કામ શરૂ થયું. ગિલોટીન રોજ ચાલતું, ડેન્ટન જેવા મોટા ક્રાંતિકારી નેતા પણ એનો ભોગ બન્યા. રોબેસ્પિયરે તો એક નવો ધર્મ સ્થાપવાનો પ્રયત્ન પણ કર્યો, કલ્ટ ઓફ ધ સુપ્રીમ બીંગ.
આ ભયાનક સમયનો અંત કેવી રીતે આવ્યો?
કહેવાય છે ને કે ક્રાંતિ પોતાના જ સંતાનોને ખાઈ જાય છે. આતંક એટલો વધી ગયો કે ક્રાંતિકારીઓ જ એકબીજાના દુશ્મન બની ગયા. જુલાઈ 1794માં, જેને થર્મિડોર કહેવાય છે, રોબેસ્પિયર પોતે જ ષડયંત્રનો શિકાર બન્યો. એને પણ ગિલોટીન પર ચડાવી દીધો. આતંકનો અંત આવ્યો, પણ દેશમાં સ્થિરતા ન આવી, અરાજકતા ચાલુ રહી.
અને પછી નેપોલિયનનું આગમન.
છેવટે ઓક્ટોબર 1795માં પેરિસમાં ફરી ટોળા બળવો કરવા નીકળ્યા, ત્યારે એક યુવાન લશ્કરી અધિકારી નેપોલિયન બોનાપાર્ટ એમણે તોપમારો કરીને ટોળાને વિખેરી નાખ્યો. કાર્લાઇલ આને કહે છે દ્રાક્ષ ગોળાની ગંધ, અ વિફ ઓફ ગ્રેપ શોટ. બસ આ ઘટના સાથે કાર્લાઇલના મતે ક્રાંતિનો પેલો જનતા દ્વારા ચાલતો અરાજક તબક્કો પૂરો થયો અને વ્યવસ્થા લાવવા માટે એક મહાન માણસ આવ્યો.
આખી વાત પરથી કાર્લાઇલના મુખ્ય વિચારો કયા તારવી શકાય? પહેલો તો પેલો પ્રામાણિકતા વિરુદ્ધ દેખાવવાળો મુદ્દો.
હા, એ તો કેન્દ્રમાં છે. મતલબ કે જે સિસ્ટમ, જે સમાજ સત્ય પર નથી ટકેલો, ખાલી દેખાવો કરે છે, એનું પતન નક્કી જ છે. આ પાઠ આજે પણ એટલો જ લાગુ પડે છે. કોઈ પણ સંસ્થા હોય, સરકાર હોય, સંબંધ હોય, જો એમાં પ્રામાણિકતા નથી તો એ લાંબુ નહીં ચાલે.
બીજો મુદ્દો પેલો દૈવી ચુકાદો. ક્રાંતિ જાણે સદીઓના અન્યાયનો કુદરતી બદલો હતો.
કાર્લાઇલ એવું માણે છે. એમના મતે ઇતિહાસ અન્યાયને લાંબો સમય સહન નથી કરતો. જ્યારે અન્યાય અને ભ્રષ્ટાચાર હદ વટાવે ત્યારે એક પ્રતિક્રિયા આવે જ છે. ભલે પ્રતિક્રિયા ભયાનક હોય, પણ એ જૂઠાણા પર બનેલી દુનિયાને સાફ કરવા માટે જરૂરી હોય છે. એટલે સામાજિક ન્યાયની અવગણના ન કરવી જોઈએ એ ચેતવણી છે.
બીજા કયા સંદેશા મળે છે?
ત્રીજો, સામાન્ય લોકોની તાકાત, પેલું સેન્સક્યુરોટિઝમ. જ્યારે સામાન્ય માણસ જાગે અને ગુસ્સે થાય ત્યારે એ કોઈ પણ સત્તાને હલાવી શકે છે. ચોથો, અરાજકતામાં નેતૃત્વની ભૂમિકા. કાર્લાઇલ મહાન માણસમાં માને છે જે આવી અંધાધૂંધીને કાબૂમાં લાવી શકે, પણ એ નેતા કેવો છે એના પર બધું નિર્ભર છે.
અને પાંચમો મુદ્દો પેલો વિચારધારાવાળો નહીં?
હા, અમૂર્ત સિદ્ધાંતોનો ભય. રોબેસ્પિયરનું ઉદાહરણ. સારા ઇરાદાથી શરૂ થયેલી વિચારધારા પણ જો કટ્ટર, અમાનવીય બની જાય તો એ અત્યાચારનો ઉતરે છે. જ્યારે સિદ્ધાંતો માણસાઈ કરતા મોટા થઈ જાય ત્યારે ખતરો ઊભો થાય છે.
કાર્લાઇલની ભાષા, એમના વાક્યો બહુ ધારદાર છે. કેટલાક યાદગાર વિચારો કે અવતરણો જેવા વાક્યો કયા છે?
હા, એમની શૈલી એવી છે. એક મુખ્ય વિચાર જે વારંવાર આવે છે તે છે, બધી ક્રાંતિઓની શરૂઆત વિશ્વાસના મૃત્યુથી થાય છે. એટલે કે સિસ્ટમ પરથી ભરોસો ઉઠી જાય પછી જ પરિવર્તન આવે.
બરાબર. બીજું કોઈ?
આતંકના શાસન વિશે એમનો એક વિચાર, અર્થઘટન. અહીં અરાજકતા છે, શંકા, ભય. ભાષાનો અર્થ પણ બદલાઈ ગયો છે. આ બતાવે છે કે સમાજનું તાણુંવાણું કેવું વિખાઈ જાય છે. અને ક્રાંતિ વિશે એમનો પેલો પ્રખ્યાત વિચાર, ક્રાંતિ એ નરકની આગમાં લપેટાયેલું સત્ય છે. મતલબ ભયાનક છે, પણ જૂઠાણાને બાળીને સત્ય બહાર લાવવા કદાચ જરૂરી છે.
અને નેપોલિયન વિશે એ પેલું દ્રાક્ષ ગોળાની ગંધવાળું?
હા, અર્થઘટન. જેને આપણે ફ્રેન્ચ ક્રાંતિ કહીએ છીએ તે દ્રાક્ષ ગોળાની ગંધથી હવામાં ઓગળી ગઈ. ટૂંકમાં, નેપોલિયને આવીને બંદૂકની અણીએ જનતાના હાથમાંથી ક્રાંતિ છીનવી લીધી અને ફરી સત્તા એક જગ્યાએ કેન્દ્રિત થઈ.
આ પુસ્તક અને આ ચર્ચામાંથી આજના સમય માટે શું બોધપાઠ લઈ શકાય? રોજિંદા જીવનમાં આ વાતો કઈ રીતે કામ લાગે? ઘણું બધું. પહેલું તો, સમાજમાં કંઈક ખોટું થઈ રહ્યું છે, અસંતોષ વધી રહ્યો છે, એના સંકેતો પારખતા શીખવે છે. સંસ્થાઓ ક્યારે લોકોનો વિશ્વાસ ગુમાવે છે? જો આવું થાય તો સુધારા કેમ જરૂરી છે, જેથી મોટી ઉથલપાથલ ટાળી શકાય? આપણા દેશના સંદર્ભમાં પણ આ વિચારવું રહ્યું.
હા, અને નેતૃત્વ વિશે પણ શીખવા મળે છે. લુઈ 16 જેવી ઢીલાશ પણ ન ચાલે અને રોબેસ્પિયર જેવી કટ્ટરતા પણ ખતરનાક. સંતુલન જરૂરી છે.
બરાબર. નૈતિક દ્રઢતા અને વ્યવહારુ લવચિકતા બંને જોઈએ. બીજું, આજનો જમાનો જુઓ, સોશિયલ મીડિયા, માહિતીનો ધોધ. કાર્લાઇલ યાદ અપાવે છે કે શબ્દો, પ્રચાર એ કેટલા શક્તિશાળી હોઈ શકે છે, કેવી રીતે જનમતને ભડકાવી શકે છે, સંવાદને બગાડી શકે છે. આ સમજવું બહુ જ જરૂરી છે.
અને પેલો સામાજિક ન્યાયનો મુદ્દો?
ચોક્કસ. સામાજિક ન્યાય એ ખાલી આદર્શવાત નથી, પણ સમાજની સ્થિરતા માટે જરૂરી છે. અસમાનતા અને અન્યાય કોઈપણ સિસ્ટમને અંદરથી ખોખલી કરી શકે છે.
આખી ચર્ચા પછી મને વ્યક્તિગત રીતે પેલો શામ, એટલે કે દેખાડાનો ખ્યાલ બહુ સ્પર્શી ગયો. આપણે આપણી આસપાસ જોતા રહેવું જોઈએ કે કઈ વસ્તુઓ સાચી છે અને કઈ ખાલી દેખાવ છે. અને મને એ વાત બહુ રસપ્રદ લાગી કે ઇતિહાસ કેવી રીતે અરાજકતામાંથી પણ વ્યવસ્થા તરફ ગતિ કરે છે. વિનાશ પછી નવનિર્માણ, એ ચક્ર ચાલતું જ રહે છે. પરિવર્તન ભલે મુશ્કેલ હોય, પણ એ અનિવાર્ય છે. અને હા, સામાન્ય લોકોની શક્તિ અને નેતાઓની ભૂમિકા એ બંને વચ્ચેનો જે ડાન્સ છે એ સમજવા જેવો છે.
બિલકુલ. અને અંતે કાર્લાઇલ આપણને એક મોટો સવાલ પૂછી જાય છે. શું આપણી આજની સંસ્થાઓ, આપણા વિચારો, આપણી માન્યતાઓ પ્રામાણિક છે કે પછી ભવિષ્યનો ઇતિહાસ એમને પણ કોઈક પ્રકારના શામ તરીકે જોશે જેને પડકાર ફેંકવામાં આવશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌ વિચારી શકીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.